એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે ઘણું સંવેદનશીલ છે અને જટિલ પણ, વંશવાદ એટલે કે રેસિઝમ.
નમસ્કાર.
આપણી આજની ચર્ચાનો આધાર રહેશે અલી રત્તાનસીનું પુસ્તક રેસિઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને આ વિષય આજે પણ એટલો જ, શું કહેવાય, રેલેવન્ટ છે, કારણ કે વંશવાદ કંઈ ભૂતકાળની વાત નથી, એ આજે પણ છે આપણી આસપાસ દુનિયાભરના સમાજોમાં.
બિલકુલ, જુદા જુદા સ્વરૂપે.
હા, જુદા જુદા સ્વરૂપે ભેદભાવ ઊભો કરે છે, અસમાનતા લાવે છે, અને ઘણીવાર મતલબ સત્તાની રમતમાં એનો ઉપયોગ પણ થાય છે, એટલે એને સમજવો બહુ જ જરૂરી છે.
સાચી વાત છે. આપણે ઘણીવાર વંશવાદને બહુ ઉપરછલ્લી રીતે જોતા હોઈએ છીએ, પણ આ પુસ્તક નાનું હોવા છતાં એની જટિલતા, એના બદલાતા ચહેરાઓ અને એના મૂળ કેટલા ઊંડા છે ત્યાં સુધી આપણને લઈ જાય છે.
અલી રત્તાનસી લંડનની સિટી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના એમેરિટસ પ્રોફેસર છે, એટલે કે જાણીતા વિદ્વાન છે. એમનું મુખ્ય કામ રહ્યું છે જાતિ, વંશીયતા, બહુસાંસ્કૃતિકવાદ અને પેલું શું કહેવાય, પોસ્ટ કોલોનિયલિઝમ, એટલે કે સંસ્થાનવાદ પછીની દુનિયા, આ બધા મુદ્દાઓ પર.
ઓકે, અને એમના અભિગમમાં એવું શું ખાસ છે જે આપણને આ પુસ્તકમાં જોવા મળે?
એમાં મને લાગે છે બે ત્રણ વાતો બહુ મહત્વની છે. એક તો એમનો અભિગમ ઇન્ટરડિસિપ્લિનરી છે, એટલે કે તેઓ ખાલી સમાજશાસ્ત્રના દાયરામાં રહીને વાત નથી કરતા.
એટલે કે?
એટલે ઇતિહાસ, માનવશાસ્ત્ર, મનોવિજ્ઞાન, સાંસ્કૃતિક અભ્યાસ, આ બધાને સાથે લાવે છે વંશવાદને પૂરેપૂરો સમજવા માટે. બીજું, એમનો પરિપ્રેક્ષ્ય વૈશ્વિક અને ઐતિહાસિક છે.
કોઈ એક જગ્યા કે સમય પૂરતો નહીં.
બરાબર. યુરોપના બૌદ્ધકાલથી શરૂ કરીને અમેરિકાની ગુલામી, પછી એશિયા આફ્રિકામાં સંસ્થાનવાદ અને છેક આજના ઇસ્લામોફોબિયા કે બહુસાંસ્કૃતિકતાના મુદ્દાઓ સુધી આખી કડી જોડે છે.
એટલે આખી સફર આપણી સામે આવી જાય.
હા. અને ત્રીજી વાત જે મને બહુ મહત્વની લાગે છે એ છે કે તેઓ વ્યક્તિગત પૂર્વગ્રહ કે નફરતથી આગળ જુએ છે.
એટલે કે ખાલી કોઈ વ્યક્તિ ખરાબ છે એવું ને?
ના, એનાથી આગળ તેઓ ભાર મૂકે છે કે વંશવાદ સિસ્ટમમાં કેવી રીતે વણાયેલો છે, કાયદામાં, નીતિઓમાં, આપણી આર્થિક પ્રણાલીઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં, ઇવન સાંસ્કૃતિક ધોરણોમાં, જેને આપણે કહીએ ને સંસ્થાકીય વંશવાદ,
માળખાકીય વંશવાદ.
હા, માળખાકીય વંશવાદ. અને આ બધી જટિલ વાતોને તેઓ બહુ સરળતાથી સમજાવે છે. મતલબ ભાષા એવી વાપરે છે કે સામાન્ય વાચક પણ એને સમજી શકે, ગહનતા જાળવી રાખીને.
સરસ. તો પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. આટલા મોટા વિષય પર આ નાનકડું પુસ્તક શું કહેવા માંગે છે, એનો સેન્ટ્રલ આઈડિયા શું છે?
જુઓ, આ પુસ્તકનો સૌથી મોટો અને કદાચ થોડો ચોંકાવનારો દાવો કહી શકાય એ છે કે વંશવાદ કોઈ એવી વસ્તુ નથી જે હંમેશાથી હતી, કુદરતી નથી, માનવ સ્વભાવનો ભાગ નથી.
એટલે એમ નહીં કે માણસ પહેલેથી જ બીજા રંગ કે જાતિના લોકોને નફરત કરતો આવ્યો છે?
ના, પુસ્તક કહે છે કે વંશવાદ જે સ્વરૂપે આપણે એને આજે ઓળખીએ છીએ તે એક આધુનિક શોધ છે, મોડર્ન ઇન્વેન્શન.
આધુનિક શોધ મતલબ એને બનાવવામાં આવ્યો છે ઇરાદાપૂર્વક?
બિલકુલ. પુસ્તક મુજબ આ એક જટિલ વિચારધારા છે, એમનેમ નથી આવી ગઈ, એ ખાસ ઐતિહાસિક સંજોગોમાં વિકસી. ક્યારે? યુરોપમાં 17મી-18મી સદીમાં જે બૌદ્ધકાળ, એનલાઇટમેન્ટ આવ્યો ત્યારે, એટલાન્ટિક ગુલામી પ્રથાનો જે ભયાનક વેપાર ચાલતો હતો ત્યારે, અને પછી એશિયા આફ્રિકા પર યુરોપિયન દેશોએ જે રાજ કર્યું, સંસ્થાનવાદ સ્થાપ્યો ત્યારે. અને જાતિનો જે કોન્સેપ્ટ છે કે માણસોને એમના શારીરિક દેખાવ, ખાસ કરીને ચામડીના રંગના આધારે અલગ અલગ ગ્રુપમાં વહેંચી દેવા,
અને પછી કોણ ઊંચું ને કોણ નીચું એવું નક્કી કરવું,
હા, એ વંશવેલો બનાવવો, આ આખો વિચાર જ શા માટે આવ્યો? તો કે આર્થિક શોષણ, રાજકીય વર્ચસ્વ અને સામાજિક અસમાનતાની જસ્ટિફાય કરવા માટે, એને યોગ્ય ઠેરવવા માટે.
બાપરે, આ તો બહુ જ ગંભીર વાત છે. એનો મતલબ કે જાતિ એ કોઈ બાયોલોજિકલ હકીકત નથી, પણ એક સામાજિક અને રાજકીય સાધન છે.
એકદમ સાચું. પુસ્તક આ જ સવાલ ઊભો કરે છે કે ભાઈ આ જાતિનો આટલો ખતરનાક વિચાર આવ્યો ક્યાંથી, સમય જતાં એણે કેવા કેવા રૂપ બદલ્યા છે, અને આજે અત્યારે એ કયા દેખીતા અને કયા છુપા સ્વરૂપોમાં ટકી રહ્યો છે. એટલે પુસ્તકનો હેતુ આપણને ખાલી વંશવાદની વ્યાખ્યા આપીને છોડી દેવાનો નથી, પણ એ સમજાવવાનો છે કે આ સત્તા, શોષણ અને સમાજને ઓર્ગેનાઇઝ કરવાનો એક સિસ્ટમેટિક ટૂલ છે.
તો ચાલો આ સફરમાં થોડા વધુ ઊંડા ઉતરીએ. પુસ્તક આપણને કઈ રીતે આગળ લઈ જાય છે? જેમ કે શરૂઆતમાં વંશવાદની જટિલતા વિશે શું કહે છે?
શરૂઆતમાં જ લેખક ક્લિયર કરે છે કે જૂના જમાનામાં પ્રાચીન સમાજોમાં પણ ભેદભાવ તો હતો જ.
હા, જેમ કે ગ્રીક લોકો બીજાને બાર્બેરિયન કહેતા, રોમન્સમાં ગુલામી હતી.
બરાબર, પણ એ ભેદભાવનો આધાર અલગ હતો. એ ભાષા, સંસ્કૃતિ, તમે નાગરિક છો કે નહીં, યુદ્ધમાં હાર્યા છો કે જીત્યા છો એના પર હતો. ચામડીના રંગ કે કથિત બાયોલોજીકલ જાતિ પર નહોતો. આધુનિક વંશવાદ અહીંથી જ જુદો પડે છે.
ઓકે.
એટલે પુસ્તક ભારપૂર્વક કહે છે, જાતિ એ કુદરતી નથી, એ સમાજે બનાવેલી કેટેગરી છે. અને વંશવાદ શું છે? તો કે આ કેટેગરીનો ઉપયોગ કરીને વર્ચસ્વ જમાવવાની એક સિસ્ટમ, એક વ્યવસ્થા.
અને તમે કીધું એમ, આ વ્યવસ્થાના મૂળ 17મી-18મી સદીના બોધકાળ અને ગુલામી સાથે જોડાયેલા છે. પણ એ કઈ રીતે? એ સમય તો તર્કનો, વિજ્ઞાનનો, માનવ અધિકારોનો કહેવાય છે.
આજ તો મોટું વિરોધાભાસ છે. પુસ્તક આના પર જ ફોકસ કરે છે. વિચારો કે એક બાજુ લોક, વોલ્ટેર, રૂસો, કાંટ જેવા ફિલોસોફરો શું વાતો કરે છે. સ્વતંત્રતા, સમાનતા, સાર્વત્રિક માનવ અધિકારો,
આ બધી મોટી મોટી વાતો.
અને બીજી જ બાજુ શું ચાલી રહ્યું છે? યુરોપિયન દેશો, ખાસ કરીને બ્રિટન, ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન, લાખો કરોડો આફ્રિકનોને પકડીને જાનવરોની જેમ જહાજોમાં ભરીને અમેરિકા લઈ જાય છે અને ગુલામ તરીકે વેચે છે, ભયાનક શોષણ કરે છે. આ બે વસ્તુ એક સાથે કઈ રીતે ચાલે?
સાચી વાત છે. કઈ રીતે જસ્ટિફાઈ કરે?
બસ
એ જ સવાલ.
અને એનો જવાબ એ મળ્યો કે ગુલામી જેવી ક્રૂર, અમાનવીય પ્રથાને અને એનાથી થતા જબરદસ્ત આર્થિક ફાયદાને યોગ્ય ઠેરવવા માટે એક નવી વિચારધારાની જરૂર પડી.
અને એ હતી વંશીય શ્રેષ્ઠતાની.
બરાબર. એવી વિચારધારા કે જે કહે કે અમુક લોકો જન્મથી જ બીજા કરતા ઉતરતા છે. અને આશ્ચર્યની વાત એ છે કે ખુદ ઇમેન્યુઅલ કાંટ જેવા મોટા ફિલોસોફરે પણ માણસોને જાતિ પ્રમાણે વર્ગીકૃત કર્યા અને એમાં શ્વેત જાતિને ટોચ પર મૂકી.
ઓહ.
હા, એવી દલીલો ઘડવામાં આવી કે કાળા લોકો તો કુદરતી રીતે જ બુદ્ધિમાં ઓછા છે, લાગણીશીલ છે, બાળકો જેવા છે, મહેનત નથી કરી શકતા, એટલે એમને ગુલામ બનાવવા એ તો જાણે એમનું ભલું કરવા બરાબર છે. જાતિનો આ વિચાર આ રીતે ગુલામી અને શોષણનું વૈચારિક લાયસન્સ બની ગયો.
ખરેખર ભયાનક છે આ જાણવું. અને પછી આ વિચારને વધુ મજબૂત કરવા 19મી સદીમાં એને વૈજ્ઞાનિક ઠેરવવાના પ્રયાસો થયા.
હા, એ આવ્યો બીજો તબક્કો, વૈજ્ઞાનિક વંશવાદ, સાયન્ટિફિક રેસિઝમ. એમાં તો જાત જાતના સ્યુડો સાયન્સ એટલે કે આભાસી વિજ્ઞાનનો સહારો લેવાયો.
જેમ કે પેલું ખોપરી માફનું ને એવું બધું.
હા, ક્રેનિયોમેટ્રી, કોની ખોપરી કીઠી મોટી એના પરથી બુદ્ધિ નક્કી કરવાની. પછી ફ્રેનોલોજી, માથાના આકાર પરથી માણસનો સ્વભાવ કે ચારિત્ર્ય નક્કી કરવું. ફિઝિયોગ્નોમી, ચહેરાના હાવભાવ પરથી. આ બધું સાબિત શું કરવા માંગતું હતું?
કે શ્વેત લોકો જૈવિક રીતે જ બીજા બધા કરતા શ્રેષ્ઠ છે.
આર્થર ડી ગોબિનો જેવા લોકોએ તો લખ્યું પણ ખરું કે આર્યન જાતિ સર્વોચ્ચ છે અને જો જાતિઓનું મિશ્રણ થશે તો સંસ્કૃતિનું પતન થઈ જશે.
અને ડાર્વિનના સિદ્ધાંતનો પણ દુરુપયોગ થયો, ખરું ને?
બરાબર. ડાર્વિને આપેલો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટનો સિદ્ધાંત, જે જીવવિજ્ઞાન માટે હતો, એને સમાજ પર લાગુ કરી દેવામાં આવ્યો. સામાજિક ડાર્વિનવાદ.
એટલે કે જે સમાજ વધુ શક્તિશાળી છે એ કુદરતી રીતે જ શ્રેષ્ઠ છે.
હા, દલીલ એવી કે યુરોપિયન દેશો દુનિયા પર રાજ કરે છે એ કંઈ ખોટું નથી, એ તો કુદરતનો નિયમ છે, કારણ કે તેઓ વધુ ફિટ છે, વધુ સક્ષમ છે. આ વિચારોનો સીધો ઉપયોગ થયો સામ્રાજ્યવાદ એટલે કે કોલોનિયલિઝમને યોગ્ય ઠેરવા માટે.
પેલો વ્હાઇટ મેન્સ બર્ડન કે સભ્યતાનું મિશન, એ બધું આનો જ ભાગ હતું?
ચોક્કસ. એ બધા નારા હેઠળ એશિયા અને આફ્રિકાના દેશોમાં જે લૂંટફાટ, અત્યાચાર અને શોષણ ચાલ્યું એને જાણે એક ઉમદા કાર્ય તરીકે રજૂ કરાયું. વસાહતી લોકોને સ્વાભાવિક રીતે જ ઉતરતા અસભ્ય, બાળબુદ્ધિના ગણાવીને તેમના પર શાસન કરવાનું યોગ્ય ઠેરવાયું.
પણ પછી બીજા વિશ્વયુદ્ધ અને ખાસ કરીને હોલોકોસ્ટ પછી કંઈક બદલાવ આવ્યો હશે ને? નાઝીઓએ જે યહૂદીઓનું નિકંદન કાઢ્યું એના પછી.
હા, એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. હોલોકોસ્ટે નાઝીઓની આર્યન શ્રેષ્ઠતાની થિયરી અને બાયોલોજી પર આધારિત વંશવાદને એટલી હદે બદનામ કરી દીધો કે દુનિયાભરમાં એની સામે એક નફરત ઊભી થઈ.
એ તો સ્વાભાવિક છે.
યુનેસ્કો જેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પણ પછી વૈજ્ઞાનિકોને ભેગા કરીને જાહેર કર્યું કે જાતિનો કોઈ વૈજ્ઞાનિક આધાર જ નથી, એ તો સમાજે ઊભી કરેલી એક માન્યતા છે.
તો પછી શું થયું? વંશવાદ ખતમ થઈ ગયો?
કાશ એવું થયું હોત, પણ પુસ્તક કહે છે કે ના, વંશવાદ મર્યો નહીં, એણે રૂપ બદલી નાખ્યું, કપડાં બદલી નાખ્યા.
રૂપ બદલી નાખ્યું એટલે?
એટલે એ નવા વંશવાદ, અથવા જેને વધુ પ્રચલિત રીતે સાંસ્કૃતિક વંશવાદ કહેવાય છે, એ સ્વરૂપમાં આવ્યો. હવે કોઈ ખુલ્લેઆમ એમ નહોતું કહેતું કે આ લોકો બાયોલોજીકલી ઉતરતા છે, એ કહેવું હવે સ્વીકાર્ય નહોતું રહ્યું.
તો શું કહેવા લાગ્યા?
હવે ભાર મુકાયો સાંસ્કૃતિક તફાવતો પર. દલીલો એવી થવા માંડી કે જુઓ, આ સમુદાયના લોકો ખરાબ નથી, પણ એમની સંસ્કૃતિ, એમના મૂલ્યો, એમનો ધર્મ, એમની રહેણીકરણી એ આપણા સમાજ સાથે મેચ નથી થતી. એ લોકો આપણી વેલ્યુઝ માટે, આપણી જીવનશૈલી માટે ખતરો છે.
હો હો, એટલે વાત તો એ જ થઈ, ભેદભાવ કરવાની, ખાલી કારણ બદલી નાખ્યું.
બરાબર. પુસ્તક આનું ઉત્તમ ઉદાહરણ આપે છે ઇસ્લામોફોબિયાનું. ખાસ કરીને 9/11 પછી જે રીતે ઇસ્લામ અને મુસ્લિમોને એક ચોક્કસ બીબામાં ઢાળવાની કોશિશ થઈ કે તેઓ હિંસક છે, પશ્ચિમી મૂલ્યોના વિરોધી છે, લોકશાહી સાથે એમને બને નહીં, આ બધું શું છે? આ સાંસ્કૃતિક વંશવાદ છે, એમાં બાયોલોજીની વાત નથી, પણ પરિણામ તો ભેદભાવ અને નફરત જ છે.
આ સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે આ બહુ સૂક્ષ્મ રીતે થતું હોય છે. ભેદભાવ કરવાની ભાષા વધુ સ્વીકાર્ય બની જાય છે.
હા,
અને પુસ્તક સંસ્થાકીય વંશાવાદની પણ વાત કરે છે. ઇન્સ્ટિટ્યુશનલ રેસિઝમ, એ શું છે?
આ પણ એટલો જ મહત્વનો કોન્સેપ્ટ છે. સંસ્થાકીય વંશવાદ એટલે એવી સિચ્યુએશન જ્યાં વંશીય ભેદભાવ કોઈ એકાદ વ્યક્તિના ખરાબ ઇરાદા કે પૂર્વગ્રહને લીધે નથી થતો, પણ જે સંસ્થાઓ છે, પોલીસ, ન્યાયતંત્ર, શાળાઓ, કોલેજો, નોકરી આપતી કંપનીઓ, બેંકો, સરકારી કચેરીઓ, એમની જે સામાન્ય કામ કરવાની રીત છે, એમના જે નિયમો છે, એના કારણે જ આપોઆપ અમુક સમુદાયો સાથે ભેદભાવ થઈ જાય છે.
ભલે કાયદા કાગળ પર સમાનતાની વાત કરતા હોય,
હા, ભલે કાયદા સારા હોય, ભલે ત્યાં કામ કરતા મોટાભાગના લોકો વંશવાદી ન પણ હોય, પણ સિસ્ટમ જ એવી રીતે ગોઠવાયેલી હોય કે પરિણામ ભેદભાવપૂર્ણ આવે.
કોઈ ઉદાહરણ આપી શકો એનું, આપણા સંદર્ભમાં વિચારીએ તો?
ચોક્કસ. જેમ કે કદાચ પોલીસ અમુક ચોક્કસ વિસ્તારમાં રહેતા કે અમુક ચોક્કસ દેખાવ ધરાવતા યુવાનો પર વધુ શંકા કરે, એમની વધુ પૂછપરછ કરે, અથવા નોકરી માટે ઇન્ટરવ્યૂ લેતી વખતે પેનલ અજાણતા જ એવા ઉમેદવાર તરફ વધુ ખેંચાય જે એમના જેવો લાગતો હોય, બોલચાલમાં, દેખાવમાં, બેકગ્રાઉન્ડમાં.
લાયકાત કદાચ સરખી જ હોય.
હા, અથવા શાળાઓના ઇતિહાસના પુસ્તકોમાં અમુક સમુદાયોના યોગદાનનો ઉલ્લેખ જ ન હોય, અથવા બહુ ઓછો હોય. આ બધામાં કદાચ કોઈનો ઈરાદો ભેદભાવ કરવાનો ન પણ હોય, પણ એની અસર શું થાય? અમુક જૂથો વ્યવસ્થિત રીતે પાછળ રહી જાય છે, એમને સમાન તક મળતી નથી. એટલે કે સમસ્યા વ્યક્તિમાં નહીં, પણ વ્યવસ્થામાં છે.
ખરેખર આ બધી ચર્ચા પરથી જો આપણે મુખ્ય સંદેશ તારવવા હોય આ પુસ્તકમાંથી, જે આપણા બધા માટે ઉપયોગી થઈ શકે, તો કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી પાયાનો સંદેશ એ છે કે વંશવાદ કુદરતી નથી, એ બનાવવામાં આવ્યો છે. આ જાણવું બહુ મોટી વાત છે, કારણ કે જો એને બનાવી શકાયો હોય તો એને તોડી પણ શકાય છે. એ કંઈ અમર નથી. આપણે આપણી આસપાસના પૂર્વગ્રહોને પડકારી શકીએ છીએ.
બરાબર. બીજો મુદ્દો જે મને બહુ મહત્વનો લાગ્યો તે એ કે વંશવાદ સ્થિર નથી, એ સતત પોતાનું રૂપ બદલે છે. પહેલા બાયોલોજીની વાત કરતો હતો, હવે સંસ્કૃતિની વાત કરે છે. આ સમજ આપણને શું કામ લાગે? તો કે ભેદભાવના જે નવા, સૂક્ષ્મ, છુપા સ્વરૂપો છે એને ઓળખવામાં મદદ મળે.
હા, કારણ કે હવે ખુલ્લેઆમ બહુ ઓછા લોકો વંશીય ટિપ્પણી કરે છે.
હા, જેમ કે આપણા સમાજમાં પણ ઘણીવાર ધર્મ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશના નામે જે વાતો થતી હોય છે, એમાં ક્યાંક આવો સાંસ્કૃતિક ભેદભાવ છુપાયેલો નથી ને? એ આપણે વિચારવું પડે.
ત્રીજો મુદ્દો જે આપણે હમણાં જ વાત કરી, વંશવાદ એ ખાલી વ્યક્તિગત નફરતની વાત નથી, એ સિસ્ટમનો ભાગ છે. સંસ્થાકીય છે, માળખાકીય છે. એ આપણી સંસ્થાઓમાં, નિયમોમાં અને આપણી અજાગૃત પ્રથાઓમાં વણાઈ ગયેલો છે. આ સમજ્યા પછી જ આપણે સાચી સમાનતા લાવવા માટે શું કરવું જોઈએ એ વિચારી શકીએ. ખાલી લોકોના મન બદલવાથી નહીં ચાલે, સિસ્ટમ બદલવી પડશે.
ભયાનક છે. લોકોના જીવન પર, એમના અનુભવો પર, એમને મળતી તકો પર એની સીધી અસર પડે છે. એટલે જાતિ જેવું કંઈ હોતું જ નથી એમ કહીને વાત ઉડાવી ન દેવાય. એની અસરોને સ્વીકારવી પડે.
અને છેલ્લો પાંચમો મુદ્દો, વંશવાદ હંમેશા સત્તા અને શોષણ સાથે જોડાયેલો રહ્યો છે. એનો ઉપયોગ અસમાનતાને યોગ્ય ઠેરવવા અને અમુક જૂથોનો દબદબો એમનું વર્ચસ્વ જાળવી રાખવા માટે થતો આવ્યો છે. એટલે જ્યારે પણ આપણે કોઈ હાશિયામાં ધકેલાયેલા જૂથને એમની પરિસ્થિતિ માટે દોષ દેતું વર્ણન સાંભળીએ, ત્યારે તરત સવાલ પૂછવો જોઈએ કે આની પાછળ કઈ સત્તાનું રાજકારણ કામ કરી રહ્યું છે, કોને ફાયદો થઈ રહ્યો છે.
આ બધા બહુ જ મહત્વના મુદ્દા છે. પુસ્તકમાં ઘણા એવા વિચારો છે જે આપણને હચમચાવી દે. શું આપણે એમાંથી કેટલાક મુખ્ય વિચારો, જે પેલી નોંધપાત્ર કોટ્સ જેવી અસર કરે, એના પર ફરી એકવાર નજર કરી શકીએ?
ચોક્કસ. મને લાગે છે કે આ પુસ્તક આપણને વિચારતા કરી દે એવા ઘણા વાક્યો આપે છે. જેમ કે એક વિચાર જે મને બહુ સ્પર્શી ગયો તે આ છે, વંશવાદ એ કોઈ જૂનો સનાતન દ્વેષ નથી જે હંમેશા આપણી સાથે રહ્યો હોય. તે તો ગુલામી અને સંસ્થાનવાદ જેવી અન્યાય પ્રથાઓને યોગ્ય ઠેરવવા માટે ઇરાદાપૂર્વક શોધાયેલી એક આધુનિક વિચારધારા છે. આ એની બનાવટ અને એના હેતુને એકદમ સ્પષ્ટ કરી દે છે.
હા, અને બીજો આ વિચાર, જ્યારે જાતિનો કથિત વૈજ્ઞાનિક આધાર પડી ભાંગ્યો ત્યારે વંશવાદ મરી પરવાર્યો નહીં. તેણે ખાલી પોતાના વસ્ત્રો બદલ્યા. જૈવિક હીનતાની ભાષાને સાંસ્કૃતિક અસંગતતાની વધુ સ્વીકાર્ય લાગતી ભાષાથી બદલી નાખી. આ એની ચાલાકી અને ટકી રહેવાની ક્ષમતા બતાવે છે.
બરાબર. અને ત્રીજો વિચાર, જે સંસ્થાકીય વંશવાદના મહત્વ પર ભાર મૂકે છે. વંશવાદને ફક્ત અમુક નફરત ફેલાવનાર વ્યક્તિઓના મનમાં શોધવાથી આપણે મુખ્ય મુદ્દો ચૂકી જ જઈએ છીએ. તેનું સૌથી શક્તિશાળી સ્વરૂપ સંસ્થાકીય છે, જે આપણી કાનૂની, શૈક્ષણિક અને આર્થિક વ્યવસ્થાઓની સામાન્ય કામગીરી દ્વારા જ ચૂપચાપ અસમાનતા પેદા કરે છે અને ટકાવી રાખે છે.
એટલે કે સમસ્યા વધુ ઊંડી છે. અને છેલ્લો, જે જાતિના વિચાર અને વાસ્તવિકતા વચ્ચેનો વિરોધાભાસ સરસ રીતે પકડે છે. જાતિ ભલે જૈવિક રીતે અર્થહીન હોય, પણ વંશવાદ એક એવી ભયાનક સામાજિક વાસ્તવિકતા છે જેના કારણે દુનિયાભરના લાખો લોકો ગંભીર મુશ્કેલીઓનો સામનો કરે છે.
આ બધા વિચારો પછી સવાલ એ થાય કે આ બધું જાણીને આપણે શું કરી શકીએ? રોજિંદા જીવનમાં આ જ્ઞાનનો શું ઉપયોગ?
મને લાગે છે કે ઘણી રીતે ઉપયોગી થઈ શકે. પહેલું તો, આપણી આસપાસ જે કંઈ બની રહ્યું છે, વર્તમાન ઘટનાઓ, એને સમજવામાં. જ્યારે આપણે સમાચારમાં સ્થળાંતરની વાત સાંભળીએ કે અનામત પર ચર્ચા થાય કે જુદા જુદા સમુદાયો વચ્ચે કોઈ તણાવ ઊભો થાય કે પછી પેલી સંસ્કૃતિ પર ખતરો જેવી વાતો આવે,
હા, જે વારંવાર સાંભળવા મળે છે,
ત્યારે આપણે આ પુસ્તકની મદદથી વિચારી શકીએ કે આમાં ક્યાંક સાંસ્કૃતિક વંશવાદનો એંગલ તો નથી ને? જે ભાષા વપરાઈ રહી છે એની પાછળનો ઈરાદો શું હોઈ શકે? આપણે થોડા વધુ ક્રિટિકલ બની શકીએ.
બીજું, આપણા પોતાના વર્કપ્લેસ પર કે આપણે જે સંસ્થાઓ સાથે જોડાયેલા છીએ ત્યાં આપણે જોઈ શકીએ કે શું ત્યાં ખરેખર બધાને સમાન તક મળે છે, ભરતીની પ્રક્રિયા કેવી છે, પ્રમોશનના ધોરણો શું છે, કામકાજનું વાતાવરણ કેવું છે, કોઈ ચોક્કસ જૂથ માટે અજાણતા પણ પ્રતિકૂળ તો નથી બની રહ્યું ને? આપણા બાળકો શાળામાં જે ઇતિહાસ ભણે છે એમાં બધા સમુદાયોનું પ્રતિનિધિત્વ છે? આપણે ખાલી ટોકનિઝમથી આગળ વધીને સાચી સમાનતા માટે સિસ્ટમમાં ફેરફારની વાત કરી શકીએ.
ત્રીજું, અને આ કદાચ સૌથી અઘરું છે, આપણા પોતાના વિચારો અને વર્તન પર નજર રાખવાનું. આપણે પોતે અજાણતા સમાજમાંથી કેવા પૂર્વગ્રહો ગ્રહણ કરી લીધા છે? શું આપણે કોઈ ચોક્કસ સમુદાય વિશે કોઈ રૂઢિગત માન્યતા, કોઈ સ્ટીરિયોટાઇપ ધરાવીએ છીએ? આપણે વધુ ખુલ્લા મને બીજાના અનુભવો સાંભળવાની કોશિશ કરી શકીએ, ખાસ કરીને એવા લોકોના જેઓ સામાન્ય રીતે હાંસ્યામાં હોય છે.
અને ચોથું, મીડિયાનો ઉપયોગ કરતી વખતે વધુ સજાગ રહેવાનું. ફિલ્મોમાં, ટીવી સિરિયલ્સમાં, સમાચારોમાં, સોશિયલ મીડિયા પર કયા સમુદાયોને કેવી રીતે રજૂ કરવામાં આવે છે, ક્યાંક કોઈ ચોક્કસ ધર્મ, જ્ઞાતિ કે પ્રદેશના લોકો વિશે કોઈ નેગેટિવ કે એકતરફી છબી તો નથી ઊભી કરાઈ રહીને? આપણે આવા નેરેટિવ્સને ઓળખી શકીએ અને તેના પર સવાલ ઉઠાવી શકીએ, વધુ સારા મીડિયા કન્ઝ્યુમર બની શકીએ.
આખી ચર્ચા પછી જો મારે મારી વ્યક્તિગત શીખ કહેવી હોય તો મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે જે બોધકાળના મહાન વિચારકોને આપણે તર્ક અને માનવ અધિકારોના પ્રણેતા માનીએ છીએ, એ લોકો પોતે પણ કઈ રીતે વંશીય શ્રેણીબદ્ધતા, રેશિયલ હાયરાર્કી ઘડવામાં ભાગીદાર હતા. આ ખરેખર વંશવાદની જટિલતા અને એના મૂળ કેટલા ઊંડા છે એ બતાવે છે.
હા, એ ખરેખર ચોંકાવનારું છે. અને મારા માટે સૌથી મહત્વની વાત એ છે કે વંશવાદ સામે લડવા માટે ખાલી સારા ઈરાદા કે વ્યક્તિગત સ્તરે પૂર્વગ્રહ ન રાખવો એટલું પૂરતું નથી. આપણે આખી સિસ્ટમને જોવી પડશે. કાયદા, નીતિઓ, સંસ્થાઓની કામ કરવાની રીત અને એમાં જે ભેદભાવ વણાઈ ગયેલા છે એને ઓળખીને દૂર કરવા પડશે. ઇતિહાસને સમજવો એ વર્તમાનની સમસ્યાઓનો સામનો કરવા માટે ખરેખર ચાવીરૂપ છે. અને હા, વંશવાદ કેટલો ચતુર છે, કેવી રીતે રૂપ બદલી લે છે એ પણ સતત યાદ રાખવું પડશે.
બિલકુલ. તો આજના આ વિમર્શના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જઈએ. આપણી આસપાસ, આપણી રોજિંદી વાતચીતમાં, મિત્રો સાથેની ગપસપમાં, કદાચ વોટ્સએપ ગ્રુપમાં ફરતા મેસેજમાં કે પછી ટીવી પર જોતા કાર્યક્રમોમાં આવા સાંસ્કૃતિક વંશવાદના સૂક્ષ્મ ઉદાહરણો ક્યાં ક્યાં દેખાય છે? ક્યારે કોઈના પહેરવેશ, ખોરાક, ભાષા કે રીતરિવાજની મજાક ઉડાવવી એ ખાલી હસી મજાક રહે છે, અને ક્યારે એ અજાણતા જ ભેદભાવ કે તિરસ્કારનું રૂપ લઈ લે છે? આ ભેદરેખા ક્યાં છે અને એને કેવી રીતે પારખવી?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.